તારીખ 11/6/1992 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 279 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સરણ પ્રવચન નંબર 63
વચનામૃત ગ્રંથ પૂજ્ય બહેનશ્રીના અધ્યાત્મ પ્રધાન વચનોનો ગ્રંથ છે. અધ્યાત્મની અનેક વાતો મુમુક્ષુની ભૂમિકાથી શરૂ કરીને કેવળ જ્ઞાન પર્યંતની અનેક વિષયની ભિન્ન ભિન્ન પડખાની અનેક વાતો આ ગ્રંથમાં સમાવિષ્ટ છે. વર્તમાન જૈન વાંગ્મયમાં અનોખો ગ્રંથ છે. પ્રસ્તુત 279 નો બોલ મુમુક્ષુએ કઈ વિધિથી નિર્વિકલ્પ દશા સુધી પહોંચવું એ સંબંધીનું માર્ગદર્શન છે. વિધિ વિષયક માર્ગદર્શન. વિચાર મંથન બધું વિકલ્પ રૂપ છે તેનું વચન છે. એવી ભૂમિકા વાળા મુમુક્ષુનો અહીંયા વિષય ચાલે છે એ પ્રથમ સમજવા યોગ્ય છે કે જે મુમુક્ષુ આત્માનો વિચાર કરે છે, આત્મ સ્વરૂપની વિચારણા મંથન એવું જેને ચાલે છે એવી ભૂમિકા વાળા જીવની વાત લીધી છે. જેને ઉદયનો રસ મંદ પીડ્યો હોય, ઉદય ભાવોમાં તીવ્ર રસથી પરિણામ ન થતા હોય અને તેથી કરીને જેને આત્માના વિચાર અને મંથન ચાલતા હોય એવા આત્માર્થી જીવની વાત અહીંયા લીધી છે કે એ જીવ કેવી રીતે પોતાની ભૂમિકામાં આગળ વધે તો એને ભવનાશનું કારણ એવું સમ્યક દર્શન અને સ્વાનુભવ પ્રગટ થાય. જેને વિચાર અને મંથન આત્માના ચાલતા નથી એની તો ચર્ચા કરવાનો અહીંયા પ્રશ્ન. અને જેને વિચાર અને મંથન ચાલે છે અને એ સંબંધી જેને કઈ ગણતરી છે કે હું રોજ આટલા સ્વાધ્યાય વિચાર મંથન આટલો સમય કરું છું, એને એમ કે છે કે એની કઈ કિંમત આંકવા જેવી નથી. વિકલ્પ જ છે, વિકલ્પ રૂપ જ છે. વિચાર મંથન બધો વિકલ્પ રૂપ જ છે એટલે કે વિકલ્પ ની શું કિંમત? એ કઈ કિંમત નહીં. વિકલ્પ રૂપ છે એમ કરીને કિંમત કાઢી નાખવી છે એટલે કે પોતે કિંમત આંકવી નહીં. આત્માના વિચાર વિકલ્પ ચાલતા હોય એની કિંમત ન આંકવી એમ કહે છે. કિંમત અંકાય છે એનો બીજો ભાવાર્થ એ છે કે પોતે એ કાર્યથી સંતુષ્ટ છે, સંતોષાયેલો છે. અને જેને એનો સંતોષ છે, જેને એની ગણતરી અને કિંમત અંકાય છે એ જીવ અવશ્ય ત્યાં અટકેલો છે એ ભાગ્યે જ સમજાવવાની જરૂર છે. એ અવશ્ય અટકેલો છે. એટલે એને અટક છૂટી જાય એવો ધની છે આ વચન ની અંદર. કે એ તો વિકલ્પ રૂપ છે, ખાલી વિચાર અને મંથન છે એ તો વિકલ્પ રૂપ જ છે. તેનાથી જુદું વિકલ્પાતીત એક ટકો નાયક તત્વ એ આત્મા છે. શું કહે છે કે વિચાર અને મંથન બધું વિકલ્પ રૂપ છે એટલે કે તે આત્મા નથી એમ કહે છે. નિર્વિકલ્પ એવું જે આત્મ સ્વરૂપ પરમ તત્વ એમાં તો વિચાર અને વિકલ્પ નથી, એમાં મંથન નથી, એનાથી બાહ્ય છે. જો કે આ સ્થળે એવો પ્રશ્ન થાય છે, સંભવિત છે કે પણ પહેલા તો હોય જ ને, પહેલા તો એ જ હોય ને, અને એ હોય એને નિર્વિકલ્પ આપી જે વિકલ્પાતીત તત્વ છે ત્યાં સુધી જવાનું છે ને. એટલે એનો અર્થ પણ એ છે કે અમને છે એ બરાબર છે એમ જેને પ્રશ્ન ઉઠે છે એને એ વાત પોતાની બરાબર છે ને પોતે એ વાત કરે છે એ બરાબર કરે છે એમ એની ગણતરી લેવી છે. પાછી ભૂલ ભૂલવણી ચીજ એવી છે કે કોઈ કોઈ રીતે ભૂલમાં પડી જાય છે. એવી ભૂલ ન થાય એના માટે એ વાત લીધી કે એ તો વિકલ્પ રૂપ જ છે, એની કોઈ કિંમત આંકવા જેવી નથી. અથવા તો એવા વિકલ્પ મંથન ચાલનારને સંતોષ થવાને બદલે અસંતોષ થાય એ એની સાચી ભૂમિકા છે. સંતોષ થાય એની ખરી ભૂમિકા નથી, ભલે વિચાર મંથન ચાલતા હોય, પણ જો અસંતોષ થાય તો એ લક્ષણ કઈક સારું છે. કે ઘણા વખત થી વિચાર આવે છે, મંથન ચાલે છે, પછી વાંચન શ્રવણ એ બધું લઈ લેવું, એની અંદર કોઈ વાંચન કરે છે, કોઈ શ્રવણ કરે છે, કોઈ ચર્ચા કરે છે, જે કઈ થતું હોય, પણ એ બધું થવા છતાં એ થવું જોઈએ તે નથી થતું, એનો જે અસંતોષ છે એ જો અસંતોષ થાય તો જીવ અટકે નહીં, અટકે નહીં તો આગળ વધવાનો અવકાશ છે. જે અટકે તેને આગળ વધવાનો અવકાશ નથી. એટલે તેનાથી જુદું વિકલ્પાતીત વિકલ્પાતીત એક ટકતો જ્ઞાયક તત્વ તે આત્મા છે. એટલે એ પોતે છે કે જે વિચાર મંથનથી જુદું છે, ભિન્ન છે, એનાથી પાર છે, અતીત છે, એટલે એનાથી પાર છે. અને જે સદાય તપતો છે, તપતો છે એટલે ધ્રુવ છે, સદાય ઉપસ્થિત છે, અને તે જ્ઞાયક તત્વ છે જેનો જાણન સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એવું એ આત્મતત્વ છે. એ આત્મતત્વમાં આ વિકલ્પ તોડો, આ વિકલ્પ તોડો, તે પણ વિકલ્પ જ છે. કોની વાત લીધી છે? જેને નિર્વિકલ્પ અનુભવની અભિલાષા છે, તત્સંબંધિત કંઈક પ્રયત્ન પણ છે, અને સહજ પ્રયત્ન નથી ત્યાં સુધી કંઈક કૃત્રિમ પ્રયત્ન પણ કરે છે, ત્યારે એ કૃત્રિમ પ્રયત્નમાં આવો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. એટલે એક બીજા પડખાની અહીંયા વાત કરે છે કે હું વિકલ્પ તોડું ને નિર્વિકલ્પ થાવ, વિકલ્પ તોડું ને નિર્વિકલ્પ થાવ, એવો ભાવ પણ એક વિકલ્પ છે, એ પ્રકારનું પરિણામ પણ એક વિકલ્પ જ છે. પણ સહજ પુરુષાર્થની ધારા જેને ઉપડતી નથી એને એવા પણ વિકલ્પ આવે છે, એવા વિચાર આવે છે. અને એવા વિકલ્પ વિચાર આવતા હોય એને એ સમજવા જેવું છે કે એ પણ એક વિકલ્પ છે, અને એ લક્ષ છોડવા જેવું છે. વિકલ્પ છે એટલું જ નહીં, પણ એ પ્રકારે વિકલ્પ તોડું અને નિર્વિકલ્પ થાવ એ બંને પ્રકારના વિચારથી વિકલ્પથી અવસ્થાનું લક્ષ ગૌણ કરવા જેવું છે, અવસ્થાને મુખ્ય કરવા જેવી નથી. આગળનું વચન જે એમ આવ્યું કે વિકલ્પાતીત એક નાયક ધ્રુવ તત્વ હું છું, આત્મા છું એટલે હું છું, એના લક્ષે અવસ્થાના વિકલ્પ ને નિર્વિકલ્પ બંનેનું લક્ષ છોડવા જેવું છે, એને ગૌણ કરવા જેવું છે. શું દશામાં ચાલી રહ્યું છે એની મુખ્યતા વાળું જે લક્ષ છે, એવા લક્ષ વાળું જે પરિણમન છે, એ પર્યાયને ઓળંગીને પાછળ રહેલું જે નાયક તત્વ છે ત્યાં નહીં જાય, ત્યાં સુધી નહીં પહોંચે. એટલે એમ કહી દીધું કે એ તો વિકલ્પ તોડું, વિકલ્પ તોડું અથવા નિર્વિકલ્પ થાવ એ પણ એક વિકલ્પ જ છે. બીજો વિકલ્પ તો અહીંયા નથી લીધો, જે બીજા વિકલ્પ હોય છે શુભ વિકલ્પના પણ અનેક પ્રકાર છે, પૂજાના ભક્તિના અનેક પ્રકારના આગમના વિષયોના કે દયાદાન આદિ તો એ ઘણા સ્થૂળ વિકલ્પ છે. એવા વિકલ્પની વાત નથી કરી, એવા વિકલ્પની ચર્ચા પણ અહીંયા નથી કરી. અહીંયા એક એવો આત્માર્થી જીવ લીધો છે કે જે વિકલ્પ તોડવા માગે છે, વિકલ્પ તોડવાની જેની ચાહના છે, ઈચ્છા છે, એવા જીવને એવો વિકલ્પ આવે છે તો એને એમ કહે છે કે એ વિકલ્પ પણ આખરમાં વિકલ્પની જાતનો વિકલ્પ છે અને એમાં નિર્વિકલ્પની જાત એટલે આત્માની જાત એમાં નથી. જાતિ ફેર છે, તેનાથી પેલે પાર જુદો જ ચૈતન્ય પદાર્થ છે. વિકલ્પથી પેલે પાર જુદો જ વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ચૈતન્ય પદાર્થ છે. ચૈતન્ય પદાર્થ છે એ વિકલ્પ સ્વરૂપે નથી, નિર્વિકલ્પ સ્વરૂપે છે. એ વિકલ્પથી કોઈ જુદો છે અને એના લક્ષમાં આવવું ઘટે છે, એનું લક્ષ થવું ઘટે છે. એ વાત નીચે લેશે, જોકે ઉપરના ગોલમાં પણ એ વાત લીધી છે, 278માં એ વાત લીધી છે. નીચેની લીટીમાં આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની પ્રતીતિ કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે અથવા અસ્તિત્વને ગ્રહણ કરે તો તેને જ્ઞાયક તત્વ પ્રગટ થાય છે. જોકે એ બોલ પણ એવો સુંદર છે કે કઈ ભૂમિકામાં એ લક્ષણ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને લક્ષમાં લઈએ, કે બળબળતા ઉનાળામાં ક્યાંય પાણી ન મળતું હોય ત્યાં પાણીની તરસ લાગી હોય એવી જગ્યા એ લીધી છે, દ્રષ્ટાંત એવું લીધું છે. એટલે કે પાણી વગર પાણીના એક બિંદુ માટે તરફડતો હોય અને અસહ્ય પરિસ્થિતિમાં હોય, સહન ન થાય એવી પરિસ્થિતિમાં હોય, આપણે ગુરુદેવશ્રીની કૃપાથી સ્વાધ્યાયની પદ્ધતિ છે, સ્વાધ્યાય ચાલે છે, આપણે મુમુક્ષુઓ સ્વાધ્યાય કરીએ છીએ, પણ કઈ હાલતમાં કરીએ છીએ આ વિચારવા છે. ઉપરના દ્રષ્ટાંતે કે એવી કોઈ અસહ્ય પરિસ્થિતિ આવી છે કે મારા સ્વરૂપનો નિર્ણય ન થાય ત્યાં સુધી મારી પરિસ્થિતિ હવે શાંત થાય એવી રહી નથી, કે બરાબર સર્વ પ્રકારે સાતા હોય ત્યારે નિરાંતે ઠવણી લઈને વિચાર કરવા બેસે, કોઈ પ્રતિકૂળતાઓ ન હોય, કોઈ ઉપાધિ ન હોય, બીજા વિચારો ન આવતા હોય ત્યારે થાય ચાલો શાસ્ત્ર વાંચન કરી, કે અંદરથી જરૂરિયાત ઊભી થઈ છે. આ જરૂરિયાતનો વિષય છે, એ દ્રષ્ટાંત છે, એ જરૂરિયાતનો વિષય છે. કેવી પાણીની જરૂરત છે કે ન મળે તો પ્રાણ છૂટી જાય એવી એવી કોઈ પરિસ્થિતિમાં નિર્ણય થાય છે. એમને એમ કોઈ સાતાશેલી આપણે રહીને વિચાર કર્યા કરે કે શાસ્ત્રથી શાસ્ત્રમાં માથું માર્યા કરે જેને એમ કહીએ, તો એથી કંઈ નિર્ણય થઈ જાય છે એવું તો કાંઈ નિર્ણય થતો નથી. નિર્ણય થતો નથી એટલે અહીંયા ખ્યાલમાં અસ્તિત્વ પકડાતું નથી. ગ્રાહકો સુધી કે જેનેથી નાયક તત્વો પ્રગટ થાય, આ તો એક એવી વાત લેવી છે કે જેનાથી નાયક તત્વ પ્રગટ અનુભવ ગોચર થાય એવું નાયક તત્વ લક્ષમાં આવે, અને ક્યારે આવે આ તો સવાલ છે. એના માટે દ્રષ્ટાંત લીધું છે. એટલે સતને પીપાસા જાગી હોય, તૃષાને પીપાસા જાગી હોય, એ બી પીપાસા જાગી હોય અને એ વખતે ઉગ્ર પ્રયત્ન સહજ ચાલે ત્યારે કૃત્રિમ પ્રયત્ન ન કરવો પડે, ત્યારે સહજ પ્રયત્ન ચાલે. કેમ કે જરૂર છે, જેની જરૂર ઊભી થાય એનો સહજ પ્રયત્ન આવ્યા વિના રહે નહીં, અથવા તો જેની જરૂર હોય એનો પ્રયત્ન કર્યા વિના જીવ રહી ન શકે એવો જીવનો સહજ સ્વભાવ છે. જરૂરિયાતની ચીજનો પ્રયત્ન ન થાય તે સ્વભાવ બહારની વાત છે, જીવના એ સ્વભાવ બહારની વાત છે. અને એના ઉપરથી એવું વિચારવા યોગ્ય છે કે જ્યાં સુધી તે પ્રકારનો તથા પ્રકારનો પ્રયત્ન ઉત્પન્ન થતો નથી કે ઉપાડ આવતો નથી, એની છે કહેશે તે જાતનો ઉપાડ એમ કહ્યું છે. શું કહે છે? પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાદ, તે જાતનો એટલે કઈ જાતનો, આ વિચારવા યોગ્ય છે. એના માટે ઉપરની વાત છે કે જેને એવી પીપાસા જાગી હોય ને સહજ એનો ઉપાડ આવે, એ જાતનો ઉપાડ હોય તો માર્ગ નીકળે જ, પછી ત્યાં જ લગાડ્યો છે કે તો માર્ગ નીકળે જ. પછી એમ નથી કે કદાચ થશે, કદાચ નહીં પણ થાય. કેમ કે મુમુક્ષુઓમાં તો બધાને થાય છે, લાભ થાય છે એવું બનતું નથી, કોઈને થાય છે કોઈને નથી થતું, તો કઈ ભાગ્યની વાત છે કે નહીં? માર્ગ તો પુરુષાર્થાધીન છે, માર્ગ નીકળે જ, માર્ગ મળે જ, એ જ કહેવાની પાછળ પુરુષાર્થાધીન છે, એમાં નહીં થવાનો પ્રશ્ન રહેતો નથી. તેનાથી પેલે પાર જુદો જ ચૈતન્ય પદાર્થ છે, નિર્વિકલ્પ તત્વ છે, તેનું અસ્થિપણું ખ્યાલમાં આવે. જેવું નિર્વિકલ્પ તત્વ છે એવું જ પોતાનું અસ્તિત્વ, ત્યાં અસ્થિપણું ખ્યાલમાં કેમ લીધું છે કે એવી પોતાની હૈયાતી પોતાને ગ્રહણ થાય છે કે હું આવો વિદ્યમાન છું, હું આવો વિદ્યમાન છું, એટલું જ નહીં હું આવો પ્રત્યક્ષ વિદ્યમાન છું, એ રીતે એને અસ્તિત્વ ખ્યાલમાં આવે. હા, ભાવભાષણ છે. ભાવભાષણ કયો? જ્ઞાન લક્ષણથી લક્ષ્ય થયું એમ કહો, અસ્તિત્વનો ખ્યાલ કહો, અસ્તિત્વનું ગ્રહણ કહો, ભાવભાષણ કહો, અવભાષણ કહો, પ્રતિભાષણ કહો, ઘણા શબ્દો છે. એ શ્રીમદજીએ કહ્યું શાસ્ત્ર સ્વાધ્યાય શા માટે કહે, શાસ્ત્રનો સ્વાધ્યાય શા માટે, અથવા શાસ્ત્ર રચ્યા શા માટે, કયા શા માટે, લક્ષ્ય થવા અને દેહનો કયા શાસ્ત્ર? કેમ કે શાસ્ત્ર વાંચતા તો વિચાર અને વિકલ્પ છે, અને લક્ષની ઉપલબ્ધિ તો વિચાર અને વિકલ્પ સવિકલ્પ દશામાં રહે છે. પણ ગુરુદેવશ્રીએ કહ્યું તેમ 144 ના પ્રવચનમાં, શતાબ્દી અંક 144 નું પ્રવચન, પૂજ્ય માતાજીનું 45 વર્ષ પહેલા જીલેલું અને લખાયેલું પ્રવચન. એક જ પ્રવચન આવ્યું છે શતાબ્દી અંકમાં, એક વર્ષ પહેલા. ત્યાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો એવો જે વિષય ચાલ્યો 144 ગાથામાં. એ પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, નિશ્ચય કરવો, એ વાત ખોલતા ગુરુદેવે એ વાત કરી કે આવી સતની પીપાસાના પાત્રતા, ઉત્કૃષ્ટ પાત્રતા વાળી ભૂમિકા હોય અને જીવ અંશે રાગ થી, રાગ નો અભાવ કરીને નિર્ણય કરે છે એવા શું કહેવાય પડે છે? અંશે રાગ નો અભાવ કરીને નિર્ણય કરે છે, કેમ કે તરત જ લેવું છે કે એ નિર્ણય છે એ સ્વસન્મુખતાનું કારણ થાય છે અને મતિ શ્રુતની પર્યાયો અંદર વળીને સ્વાનુભવ સુધી પક્ષાતીત વિકલ્પાતીત વિકલ્પનું ઉલ્લંઘન કરીને નિર્વિકલ્પ સ્વરૂપમય દશા થઈ જાય છે એવું ખ્યાલમાં આવે અને એ ખ્યાલમાં આવે ત્યારે એવું ઘૂંટણ રહે, કરવું પડે નહીં પણ એવું ઘૂંટણ રહે કે હું જુદો, હું આ જ્ઞાયક જુદો, હું જુદો એટલું જ નહીં, આ એટલે આ પ્રત્યક્ષ જ્ઞાયક હું જુદો છું, સર્વ પ્રકારના વિકલ્પોથી જુદો છું, પછી બીજા દ્રવ્ય ભાવોનો તો વિચાર કરવાનો પ્રશ્ન જ રહેતો નથી, એવો હું આ જુદો છું, એવું નિરંતર ઘૂંટણ રહે, એવું જે ઘૂંટણ છે એ પછી નિરંતર રહે છે, ચાલુ રહે છે, કેમ કે જે જ્ઞાયક તત્વનું લક્ષ થયું છે એ જ્ઞાયક તત્વ લક્ષમાંથી ખસતું નથી. એક અસાધારણ કોઈ બનાવ બને, એક્સિડન્ટ બને, કોઈ ભયનું કારણ બને, કોઈ આશ્ચર્યનું કારણ બને, અસાધારણ, તો પણ એની અસર પરિણામ ઉપરથી જતી નથી, તો અદ્ભુત થી અદ્ભુત અનંત ગુણની સંપદા જેમાં ભરેલી છે અને નિજ પરમેશ્વર પદ, નિજ સિદ્ધ પદ 14 ગુણ સ્થાનથી ઉપરની ચીજ છે, એ સ્વરૂપે પોતે જ છે એવું જો ખરેખર પાછે તો લક્ષ્યમાંથી જાય કેવી રીતે, કેવી રીતે લક્ષ્યમાંથી છૂટે? અનુમાન કરે એને પણ સમજાય એવું છે કે જો આવું હોય તો છૂટે નહીં. પ્રયત્ન કરવામાં બાકી રાખ્યો નથી પણ અસ્થાનમાં ખોટી જગ્યાએ અને અનંત કાળથી એ સુખ માટે જ હજી તલસે છે. એવા અનંત સુખના નિધાન સ્વરૂપ જે પોતે જ છે એનો પત્તો લાગી જાય, લક્ષ્મણ તો એનો પત્તો લાગી જાય છે. જ્યારે એનો પત્તો લાગે ત્યારે એ ઠેકાણું કેમ ભૂલે અને કેવી રીતે ભૂલે, એટલા માટે એ શબ્દનો અહીંયા પ્રયોગ કરેલો છે કે એ હું નિરંતર ઘૂંટણ રહે એ પણ સારું, એવું નિરંતર ઘૂંટણ રહે તે પણ સારું છે. બધું ઉપર વિચાર મંથન વિકલ્પ રૂપ જ છે એમ કરીને કિંમત ઉડાવી હતી. અહીંયા જો અસ્તિત્વ ખ્યાલમાં આવે છે અને જ્ઞાયક તત્વનું ઘૂંટણ રહે છે તો જ્યાં સુધી પુરુષાર્થ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી ઘૂંટણ રહેવાનું છે. એ ઘૂંટણ આછા વિકલ્પ વાળું છે, મંદ વિકલ્પ વાળું છે, જેમાં રાગ રસ મંદ છે અને દર્શન મોહનો રસ પણ એમાં ઘણો મંદ છે, અનંતાનુમંદીનો રસ પણ એમાં ઘણો મંદ છે, એ બંનેને રાગ રસ મંદ છે એમાં લઈ લેવું તો દિષ્ટ. ઠીક છે, સારું છે, યોગ્ય ભૂમિકા છે, પણ એ સહજ રહે એમ વાત છે, એવું નિરંતર ઘૂંટણ સહજ રહે તે સારું છે. પુરુષાર્થની ઉગ્રતા અને તે જાતનો ઉપાડ હોય તો માર્ગ નીકળે અથવા માર્ગ પ્રાપ્ત થાય જ. મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી છે, એ મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય જ, પ્રગટ થાય જ. ક્યારેક પુરુષાર્થની ઉગ્રતા હોય ત્યારે એ પુરુષાર્થનો ઉપાડ દિશાની અપેક્ષાથી વિચારીએ તો એ સ્વસન્મુખતાનો પુરુષાર્થ છે, એ પરસન્મુખતાનો પુરુષાર્થ નથી. જ્યાં પુરુષાર્થ સ્વસન્મુખતાનો છે ત્યાં એ રુચિને અનુસરીને ઉત્પન્ન થયો છે, એટલે અનન્ય આત્મરુચિ પ્રગટી છે, એ વાત એની અંદર સમાઈ જાય છે. અને લક્ષ્મા પોતાનું જ્ઞાયક તત્વ છે, શુદ્ધ આત્મા છે, એને અનુસરીને ઉત્પન્ન થયેલો એ ઉપાડ છે, તેથી એ તે જાતનો ઉપાડ છે એમ કહેવું. એ પુરુષાર્થની ઉગ્રતા અને એની જાતનો એ ઉપાડ છે. એ ઉપાડ હોય તો માર્ગ નીકળે જ. અહીંયા પછી માર્ગ ન મળે એ વાત ત્રણેય કાળમાં કોઈ પણ સાધક જીવ માટે બનતી નથી, બનશે પણ નહીં, અને અત્યારે હોય તો બનતી નથી, એની ત્રણેય કાળની પરિસ્થિતિ છે. એટલે એ વાત ગેરેન્ટેડ કરી છે, ખાતરી બંધ કરી છે કે અહીંયા તો માર્ગ મળે જ. તે જાતનો ઉપાડ બે ત્રણ વાત એ લઈએ. એક તો લક્ષની અપેક્ષા એ લઈએ, જ્ઞાનની અપેક્ષા એ લઈએ, તો જેના જ્ઞાનમાં પોતાનું જ્ઞાયક તત્વનું અસ્તિત્વ ગ્રહણ થઈ ગયું છે એને અનુસરીને એ જાતનો ઉપાડ છે. એટલે એમાં જ્ઞાનની પ્રધાનતા છે, પુરુષાર્થની સાથે જ્ઞાનની પ્રધાનતા છે, પણ પુરુષાર્થની સાથે રાગ કે વિકલ્પની પ્રધાનતા નથી. એ જાતનો એ ઉપાડ છે. અને રુચિ અનુયાયી વીર્ય હોય છે, એટલે રુચિ હોય તો પુરુષાર્થ એવો હોય, એટલે રુચિ તો એમાં આપોઆપ આવી જાય છે, રુચિ ન હોય એ વાત રહેતી નથી. તો રુચિનું પ્રવચન ગુરુદેવશ્રીના ટેપ પ્રવચનમાં આવી ગયું, આપણે વચનામૃતના બોલમાંથી, કે રુચિ કામ કરે જ છે, રુચિ કામ ન કરે એવો બને નહીં, પણ રુચિ જીવને થવી જોઈએ. પહેલા વિકલ્પ તૂટતો નથી, પરંતુ પહેલા પાકો નિર્ણય આવે છે. એટલે વિકલ્પ છે એ તો સ્વાનુભવની દશામાં સમ્યક દર્શનના કાળમાં તૂટે છે, ત્યાં સુધી આછો પાકનો વિકલ્પ પણ ઘૂંટણના વખતે ચાલુ રહે છે. અને એ ઘૂંટણ એમ સૂચવે છે કે અનંત મહિમાવંત જે આત્મ સ્વરૂપ છે એ જેવું જેવું જેટલું જે મહિમાવંત છે તેનો તે પ્રકારે મહિમા સમજાયો છે જ્ઞાનમાં, અને તેથી એનું નિરંતર ઘૂંટણ રહે છે. નહીતર ઘૂંટણ રાખવું પડે અને રહે નહીં એવી પરિસ્થિતિ હોય છે. આત્માનું ઘૂંટણ રહે તો સારું, એવું તો સૌ કોઈને વિચાર આવે, પણ એવી ઈચ્છા માત્રથી કોઈ એવું ઘૂંટણ રહે છે ચાલુ એવું તો બનતું નથી. બહુ ભાગ તો જીવ નાના મોટા ઉદય ભાવમાં ઉદય કાળે તન્મય થઈને પરિણમન કરે છે, તીવ્ર રસે કરીને પરિણમન કરે છે. ત્યાં તો ઘૂંટણ કેવી રીતે ચાલે, પણ જેને ઘૂંટણ ચાલે એને ઉદય ભાવોનું શું, કે અંદર ઘૂંટણ ચાલે જ, ઉદય ભાવ ઉપર ઉપરથી ચાલે, અંદરમાં ઘૂંટણ ચાલ્યા કરે, જેનું લક્ષ્ય છે એનું ઘૂંટણ એ ઘૂંટાયા જ કરે, એનો મહિમા એવો છે કે એ મહિમા કોઈ અપૂર્વ છે, હજી સુધી અત્યાર સુધી જીવને કદી ઉત્પન્ન નથી થયો એવો મહિમા હોવાથી એનું ઘૂંટણ નિરંતર ચાલ્યા કરે છે. અને એ ઘૂંટણની પણ એક પરિણતિ જેવી સ્થિતિ હોવાથી એને નિરંતર કહે છે. જો એ પ્રકારે ન હોય તો ઉદય રસમાં ઉદય ભાવમાં તીવ્રતા થયા વિના કેમ કે એ તો અનાદિથી ચાલતી પરિસ્થિતિ છે, એની એ કોઈ નવી ચીજ ઉત્પન્ન કરવાની નથી, એ તો એની ચાલુ સ્થિતિ જે છે. એ સ્થિતિ તોડવા માટે સર્વપ્રથમ આવું જે અસ્તિત્વનો ખ્યાલ આવે છે એ સર્વપ્રથમ પહેલામાં પહેલું કાર્ય થાય છે. એટલે ભલે એ વખતે વિકલ્પ ચાલુ હોય છે અને વિકલ્પ ચાલુ રહે તો પણ નિર્ણય જ્યારે પાકો આવે છે પરિણામની મેળવણી જેને કરવી હોય એને આવા ભૂલથી આવા સૂક્ષ્મ અનુભવપૂર્ણ નીકળેલા આ વચનો છે કે જે પોતે ખરેખર તો એમ કહેતા નથી કે અમને આવો અનુભવ થયો છે, એવી શૈલીથી ભલે વાત ન કરતા હોય પણ એ સમજી શકાય એવી વાત છે કે શાસ્ત્રમાં જે વાત ખોલી નથી એવી વાત પોતે ખોલે છે. એટલે ખોલે છે એ ક્યાંથી ખોલે છે કે પોતાના અનુભવથી ખોલે છે અને એ વાત અનુભવપૂર્વક બહાર આવેલી હોવાથી આત્માર્થી જીવને મેળવણી કરવા માટે ખ્યાલ આવે કે પોતે આ રસ્તે આવ્યો છે કે હજી આ રસ્તે આ રસ્તા સુધી પહોંચ્યો નથી, આ વિધિ સુધી પહોંચ્યો નથી, એ વાત એને મેળવી લેવી જોઈએ. પરિણામનો જેટલો કોઈ વિષય શાસ્ત્રમાં આવે એ આધાર લેવા માટે કદાપી નથી. આધાર તો જ્ઞાયક તત્વનો જ્યાં લેવાનો છે ત્યાં પરિણામની વાત આવે એનો આધાર લેવા માટે વાત હોતી નથી, પણ એ વાત આધાર સમજવા માટે હોય છે કે આધાર કેવી રીતે લેવો. પરિણામ સ્વસન્મુક્તાના પરિણામ અથવા અધ્યાત્મ પરિણામોની મહિમા પણ શાસ્ત્રમાં ઘણી આવે છે અને એ ગુણ પ્રગટ થયા હોવાથી એના ગુણાનું વાત પણ કહી શકાય છે. એમ હોવા છતાં પણ એ વાત આધાર લેવા માટે હંમેશા નથી, એટલો લક્ષમાં હંમેશા લક્ષમાં રહેવું જોઈએ, એ વાત આધાર લેવા માટે નથી. ફક્ત એ કેવી રીતે એમાં કામ થાય છે એ સમજવા માટે, એનું સમજીને અનુસરણ કરવા માટે એ વિષયને સમજવા યોગ્ય છે. પણ જો અધ્યાત્મ પર્યાયોનો મહિમા કર્યો છે માટે એના મહિમામાં પોતે જ્ઞાયક તત્વનો મહિમા ન આવે કે ન રહે કે એ લક્ષ્ય બહાર જાય તો પણ એ ઉચિત પદ્ધતિ નથી. બીજી બધી વાતો તો એથી નીચેની કોટીની છે પણ સત્શાસ્ત્રોમાં પણ ઠામ ઠામ અધ્યાત્મ પર્યાયોનો મહિમા કર્યો છે, સમ્યક દર્શનનો, સ્વાનુભવનો, મનિદશાનો અને કેવળ જ્ઞાન પર્યંતનો મહિમા ચાલ્યો છે. પણ એ બધામાં ક્યાંય આધાર લેવાની વાત નથી કેમ કે તે પર્યાયો ખુદ જ્ઞાયક સ્વરૂપના આધારે પ્રગટેલી છે, એ પર્યાયો એ સિવાય પ્રગટ થયેલી નથી. તેથી એ વાત તો એમાંથી છૂટવી જ જોઈએ નહીં, એ પ્રકાર તો એમાંથી વાત થવો જ ન જોઈએ, એ રીતે એ મહિમા થવો જોઈએ અથવા સમજાવવો જોઈએ. એટલી વાત. પછી એ નિર્ણયનો વિષય હોય કે ગમે તે વિધિનો વિષય હોય કે મુમુક્ષુની યથાર્થ ભૂમિકાનો વિષય હોય, ગમે તે પ્રકાર હોય, નીચેનો બોલ યથાર્થ ભૂમિકાનો આવે છે. પણ એટલો સિદ્ધાંત પકડમાં રાખીને એ વાત છે બધી. મુમુક્ષુ જીવની યથાર્થ ભૂમિકા કેવી હોય છે કે ખરેખર જેને સ્વભાવ રૂચે અંદરની જાગૃતિ હોય તેને બહાર આવવું ગમતું જ નથી. હવે સ્વભાવ રૂચે, જેને ખરેખર સ્વભાવ રૂચે તેને અંદરની જાગૃતિ હોય. કેમ કે મારો આવો સ્વભાવ છે, હું આવો છું, એ જાગૃતિનો વિષય છે અને એ રૂચિનો વિષય છે. એ સિવાય બીજો કોઈ દ્રવ્ય ભાવ પછી રૂચિનો વિષય રહેતો નથી. એક જેને સ્વભાવ રૂચે એને બીજું કાંઈ ન રૂચે. સ્વભાવ જ રૂચે અને સ્વભાવ સિવાય બીજું કાંઈ ન રૂચે. એને અંદરની જાગૃતિ હોય તેને બહાર આવવું ગમતું જ નથી. પછી એને એ પરિણામમાંથી બહારના ઉદય ભાવોમાં ક્યાંય ગમે નહીં એવી પરિસ્થિતિ થાય છે, અણગમતી પરિસ્થિતિ છે એના માટે. એ થાય છે, થઈ જાય છે, પણ અરુચિ સાથે ને સાથે વર્તી રહી છે, એને પોસાતું નથી. અરુચિનો અર્થ ગુરુદેવજીએ કરેલો ટેપના પ્રવચનમાં. પોસાય છે, દાખલો વેપારમાં આપ્યો તો 3 રૂપિયા લાવીને 3.5 એ વેચે છે તો એને વેપાર કરવાનો પોષણ છે. એમ જીવને સ્વભાવ સિવાય બીજું કાંઈ પોષણ છે? જો પોષણ હોય તો એ એના રૂચિનો વિષય છે, પોસાતું હોય તો એના રૂચિનો વિષય છે, અને જે ન પોસાતું હોય એવું થાય તો એનો અણગમો આવ્યા વિના રે નહીં. બે પડખા છે. જો જીવને અરુચિથી પોતાના ઉદય ભાવોનો અણગમો આવતો નથી તો અવશ્ય એને એ ભાવ ગમે છે એ સાબિત કરવાની જરૂર નથી. અથવા એ ભાવોમાં એનું અનુમોદન ચાલુ જ છે. ગુરુદેવ શ્રી ફરમાવે છે અનેક વાર કે રાગ તે મિથ્યાત્મ નથી, પણ રાગનો રાગ, રાગની રુચિ, રાગનું અનુમોદન એ મિથ્યાત્મ છે. રાગ પોતે મિથ્યાત્વ હોય તો ચતુર્થ ગુણ સ્થાન પછી મિથ્યાત્વ હોતું નથી, કોઈને રાગ થાય નહીં એવું નથી. પણ ત્યાં તો દ્રષ્ટિ જ્ઞાયક તત્વ ઉપર હોવાને લીધે એનો નિષેધ સહજ જ છે. ત્યાં રાગનો નિષેધ સહજ દશામાં છે. એને અનુસરતી દશા હોય મુમુક્ષુની તો એને એ દશાની પ્રાપ્તિ થાય, સ્વભાવ દશાની પ્રાપ્તિ થાય. પણ એથી તદ્દન વિપરીત હોય તો એ તો ચોખ્ખો વિપર્યાસ છે. જે રાગ થઈ રહ્યો છે એ રાગ રૂચે છે અથવા અરુચિ નથી તો અનુમોદાઈ જાય છે સહેજે સહેજે, એ તો ચોખ્ખો વિપર્યાસ છે. વિપર્યાસ જ અહીંથી શરૂ થાય છે. સમયે સમયે જ્ઞાન પણ છે અને રાગ પણ છે. ક્ષણે ક્ષણે રાગ થાય છે એનું જ્ઞાન તો, એનું તો જ્ઞાનમાં જ જ્ઞાન થાય છે, રાગને તો જ્ઞાન નથી. હવે જણાય છે તો નિષેધાય છે કે નહીં, કે જે ન નિષેધાતો હોય તો અનુમોદાય છે, એ આપોઆપ જ છે, કહેવાની જરૂર નથી. એ રીતે સમજીને પણ એનું જો નુકસાન ખ્યાલમાં આવે કે આ તો રાગ પોસાય છે, રાગ રૂચે છે અથવા રાગનું પોષણ છે એટલે મિથ્યાત્વ છૂટવાનો અવસર નથી, અહીંયા એનો નિષેધ આવવો જ જોઈએ. અહીંયા તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર મંથન એનો પણ એ જ પ્રકારે છે કે એનો નિષેધ આવે છે, એનો નકાર આવે છે, અરુચિ થાય છે, અણગમો થાય છે, એને બહાર આવવું ગમતું નથી. પછી એને બહારના કાર્યો રૂચતા નથી, ગમતા નથી, પોસાતા નથી. સ્વભાવ શાંતિ અને નિવૃત્તિ રૂપ છે. આત્મ સ્વભાવ છે એ તો શાંત અને નિવૃત્તિ રૂપ છે. સ્વભાવમાં તો શાંતિ સિવાય આકુલતાને તો ગંધ પણ નથી, આકુલતાનો કોઈ પડછાયો પણ ત્યાં પડતો નથી, એટલો સ્વભાવ તો શાંત છે. આત્મા તો શાંતિનું સરોવર છે, શાસ્ત્રમાં એ આવે છે. જ
જયારે મહિમા આવે છે સ્વભાવનો ત્યારે એ રીતે આવે છે કે આત્મા તો શાંતિનું સરોવર છે કે જેમાં શાંતિના જ મોજા ઉત્પન્ન થાય એમાંથી, એવું શાંત સરોવર છે આત્મા. અને નિવૃત્તિ રૂપ છે એ તો, એમાં પ્રવૃત્તિની ભંગજાળ એમાં કઈ નથી. એવો આત્મા એવો સ્વભાવ છે. શુભ અશુભ વિભાવ ભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે. જેટલા શુભાશુભ વિભાવ ભાવો છે એટલો અશુભ નથી લીધો, શુભ સાથે લઈ લીધું છે. શુભ અને અશુભ વિભાવ ભાવોમાં આકુળતા અને પ્રવૃત્તિ છે. એ આકુળતા અને પ્રવૃત્તિને એ બંનેને મેળ ન જ ખાય. આકુળતા અને પ્રવૃત્તિને નિરાકુળ શાંત નિવૃત્ત રૂપ જે આત્મ સ્વભાવ છે એને મેળ ખાતો નથી. એટલે વિચારણીય વિષય એટલો છે, વિચારવા યોગ્ય જે વિષય છે આમાં એટલો છે કે શું રૂચે છે. પ્રવૃત્તિ રૂચે છે, શુભાશુભ પરિણામ અને એની પ્રવૃત્તિ રૂચે છે કે આત્મ સ્વભાવ રૂચે છે. આના ઉપર ભૂમિકાની યથાર્થતા અને અયથાર્થતાનો નિર્ણય થઈ શકે એવું છે. પોતે પોતાને માટે વિચારવા યોગ્ય આ બધી વાતો છે. કોઈના લક્ષ્ય વિચારવાનો પ્રશ્ન નથી સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયમાં એ શિસ્ત છે. જેમ સ્વાધ્યાય વખતે અવાજ ન કરાય એ શિસ્ત છે ને, ઘોંઘાટ ન કરાય, અવાજ ન કરાય, બીજી વાતો ન કરાય, એ એક શિસ્ત છે ને, ડિસિપ્લિન જેને કહેવામાં આવે. એમ સ્વાધ્યાયનું આ એક શિસ્ત છે કે પોતાના લક્ષ્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પોતાના લક્ષ્યને છોડીને કોઈ બીજાને લક્ષ્યમાં રાખીને સ્વાધ્યાય નહીં થવો તો એ શિસ્ત ભંગ થઈ ગયું. પછી આગળનો તો કોઈ ગુણ થવાનો પ્રશ્ન નથી, અવગુણ તો અનેક એમાંથી ઉત્પન્ન થઈ આવે. એમ જ એ સ્વાધ્યાય ગંભીર ઉપયોગે અને સૂક્ષ્મ ઉપયોગે થવા યોગ્ય છે. વિષય અધ્યાત્મનો વિષય, અધ્યાત્મ શાસ્ત્રોમાં જે અધ્યાત્મનો વિષય છે, પરમ ગંભીર વિષય છે. આત્માના હિત સાથે જેનો સીધો સંબંધ છે એવો એ વિષય છે, એટલે પરમ ગંભીર વિષય છે. અને એ કોઈ સ્થૂળ વિચારોનો કે બહારના કાર્યોનો વિષય નથી, એટલે સૂક્ષ્મ ઉપયોગે અને ગંભીર ભાવે જો સ્વાધ્યાય થાય તો કઈક એનાથી લાભ થવાનો એ નિમિત્ત પડે. સ્વાધ્યાય તો બાહ્ય નિમિત્ત છે, બાહ્ય ક્રિયા છે. મંદિરમાં આવું, સ્વાધ્યાય હોલમાં બેસવું, ગ્રંથ લઈને, છવણી લઈને, એ બધી તો બાહ્ય ક્રિયામાં જાય છે, પણ વિચાર સુદ્ધા બાહ્ય ક્રિયા છે. અંતરક્રિયા ઉત્પન્ન થાય, અંતરંગમાં જવાય. એ કહેવાની જરૂર નહીં કે આ કોના માટે કહું છું, પણ એ સમજવાની જરૂર છે કે કેટલી કરુણા હતી કે આવી કોઈ ચીજ બહાર આવે તો ગુરુદેવને અંદરથી ઉલ્લાસ આવી જતો. એ રીતે અહીંયા મુમુક્ષુને યોગ્ય 280માં ભૂલમાં બહુ મુદ્દાની વાતો લીધી છે.